એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવી અદ્ભુત, ખરેખર અસાધારણ જીવન કહાણી પર વાત કરવાના છીએ.
હા, એવી કહાણી જે આપણને વિચારતા કરી દે. માણસની સહન શક્તિ, એનું પતન અને પછી પાછું બેઠા થવું, એ બધી બાબતો પર.
બરાબર, આપણે વાત કરી રહ્યા છીએ લારા લવ હાર્ડિનના સંસ્મરણ, ધ મેની લાઇવ્સ ઓફ મામા લવ વિશે. એનું પૂરું નામ છે અ મેમોર ઓફ લાઈંગ, સ્ટીલિંગ, રાઇટિંગ એન્ડ હીલિંગ.
અને આ પુસ્તક, સાચું કહું તો, ખાલી એક સંસ્મરણ નથી, એ તો જાણે માનવ મનની અંદરની એક સફર છે. લારા લવ હાર્ડિનની વાત સાંભળો તો એમ જ લાગે કે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ છે. એક બાજુ સરસ, સફળ, ઉપનગરીય જીવન જીવતી એક માતા, પત્ની.
હા, અને બીજી બાજુ?
બીજી બાજુ હેરોઇનની ગંભીર લત, વ્યસની, અને એટલું જ નહીં, 32 ગુનાઓ માટે જેલમાં ગયેલી એક કેદી.
આટલું મોટું અંતર અને પછી એ ઊંડી ખાઈમાંથી પાછું ઊભા થવું, એ તો એનાથી પણ વધારે અવિશ્વસનીય છે.
ખરેખર, જેલમાંથી બહાર આવીને સીધા દલાઈ લામા, ડેસમન્ડ ટુટુ જેવા લોકો માટે લિટરરી એજન્ટ બનવું,
અને પોતે પણ ન્યૂયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલિંગ લેખક બન્યા, ફોજદારી ન્યાય સુધારણા માટે કામ કર્યું, આ આખી સફર જ એટલી નાટકીય છે કે આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે.
હા, કારણ કે આ ખાલી લારાની વાર્તા નથી રહી જતી, એ આપણને બધાને કેટલાક સવાલો પૂછવા મજબૂર કરે છે.
જેમ કે
આપણી ઓળખ શું છે, શરમ શું છે, સમાજનું દબાણ, આપણી સિસ્ટમની નિષ્ફળતાઓ, અત્યારે જે ઓપિયોઇડ કટોકટી ચાલે છે, ન્યાય પ્રણાલીની જે મુશ્કેલીઓ છે, એ બધાની વચ્ચે આ વાર્તા ક્ષમા પર, મતલબ કે પોતાની જાતને માફ કરવી, બીજાને માફ કરવા અને બીજી તક મળવી જોઈએ કે નહીં, એના પર ઘણું બધું કહે છે.
હા, અને એ મૂળભૂત સવાલ કે શું કોઈ વ્યક્તિ ભૂર કરે તો એને કાયમ માટે આપણે નકામા ગણી લેવાના?
બરાબર, એ જ મોટો પ્રશ્ન છે.
તો ચાલો આ બધા જટિલ મુદ્દાઓ અને લારાના જીવનના જુદા જુદા પાસાઓને સમજવા માટે એમની સફરની શરૂઆતથી જ વાત કરીએ.
ચોક્કસ.
લારાના શરૂઆતના વર્ષો જોઈએ તો એવું નહોતું કે કોઈ બહુ અભાવ હતો કે દુઃખ હતું. ઉલટાનો, સુવિધાઓ હતી, પણ સાથે સાથે પેલું સંપૂર્ણતાનું, પરફેક્ટ દેખાવાનું ભારે દબાણ હતું.
અને નાનપણથી જ જાણે એમણે શીખી લીધું હતું કે એક આદર્શ છબી કેવી રીતે જાળવવી, દેખાવ કરવો.
અને આજે આવડત હતી ને દેખાવ જાળવવાની, એ કદાચ પાછળથી એમના માટે પેલું બેવડું જીવન જીવવામાં, શું કહેવાય, એક પ્રકારની અજાણતા જ થયેલી ટ્રેનિંગ જેવી બની ગઈ.
હા, એ મુદ્દો રસપ્રદ છે, કારણ કે એમણે પોતે કહ્યું છે કે આ બહારની સંપૂર્ણતા પાછળ નિષ્ફળ જવાનો ભય હતો, અને પોતે જાણે કોઈ છેતરપિંડી કરી રહ્યા હોય એવી લાગણી હતી, ગુનાઓ કર્યા પહેલા પણ.
અચ્છા,
પછી લગ્ન થયા કેલિફોર્નિયાના એપ્ટોસમાં, જેને એ મજાકમાં નોવેર્સવિલ કહે છે. સરસ ઘર, બાળકો, બધું જ હતું.
અને એમણે એક વિચિત્ર પણ સફળ કારકિર્દી બનાવી હતી પેટ સાયકિક તરીકે, એટલે કે પાલતુ પ્રાણીઓના મનોભાવ જાણનાર.
ઓહ, આ પણ એક વાત હતી. હા, એ બતાવે છે કે એમનામાં બીજાની, ભલે પ્રાણીઓ હોય, પણ એમની અંદરની ન કહેવાયેલી જરૂરિયાતોને સમજવાની એક ક્ષમતા હતી.
પણ આ બધી સફળતા અને સારું દેખાતા જીવનની નીચે ક્યાંક એક ખાલીપો હતો, એક અસંતોષ હતો, જાણે બધું ગોઠવેલું હતું પણ દિલથી નહોતું.
બરાબર, અને આ જે ખાલીપો હતો, આ જે અસંતોષ હતો, એ જ કદાચ એવી જમીન બની જ્યાં વ્યસનના બી રોપાઈ શક્યા.
અને એને પાણી ક્યારે મળ્યું?
એ મળ્યું ચોથા બાળકના જન્મ પછી. એમને દુખાવા માટે વાયકોડિન નામની દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી.
ઓકે, પેઇનકિલર.
હા, પણ એ દવાએ ખાલી શારીરિક દર્દ જ ઓછું ન કર્યું, પેલી જે અંદરની અપૂર્ણતાની લાગણી હતી, પેલો ખાલીપો હતો, એને પણ જાણે થોડા સમય માટે ભરી દીધો. એમને અચાનક બહુ આત્મવિશ્વાસ અને ક્ષમતાનો અનુભવ થયો, ભલે ખોટો હતો પણ બહુ આકર્ષક હતો.
અને પછી?
પછી તો બહુ ઝડપથી ઘટાડો થયો, ઓપીએટને લત લાગી ગઈ અને ત્યાંથી હેરોઇન સુધી પહોંચતા વાર ન લાગે.
અને આ વ્યસનને ટકાવી રાખવા માટે પૈસા જોઈએ, રોજના સેંકડો ડોલર.
બરાબર, અને એ જરૂરિયાત જ એમને ગુનાખોરી તરફ લઈ ગઈ.
શું કર્યું એમણે?
પાડોશીઓના મેલમાંથી ચોરી કરવાનું શરૂ કર્યું, ચેક, ક્રેડિટ કાર્ડ, ઓળખની ચોરી અને પોતાને બચાવવા માટે મનમાં એક કાલ્પનિક ગુનેગાર પણ બનાવી દીધો, ધ નેબર.
આ તો ખરેખર બેવડું જીવન થયું.
હા, અત્યંત કપટ ભર્યું. એક તરફ પીટીએ મીટિંગમાં જવાનું, બાળકોની સોકર ગેમમાં હાજર રહેવાનું, એકદમ આદર્શ માતા.
અને બીજી તરફ?
બીજી તરફ છુપી રીતે ચોરેલા ચેક વટાવવા જવાનું. આ બધું ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી એક દિવસ પોલીસ એમના ઘરે ના આવી.
ઓહ, ધરપકડ.
હા, અને બહુ નાટકીય હતું. આખું ગુપ્ત જીવન એમના પરિવાર, મિત્રો, સમાજ બધાની સામે ખુલ્લું પડી ગયું. 32 ગુનાઓનો આરોપ લાગ્યો.
કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પછી શું થયું?
સાંતાક્રુઝ કાઉન્ટી જેલમાં મોકલવામાં આવ્યા. ત્યાં એમનું નામ છીનવાઈ ગયું, ઓળખ જતી રહી. એ ફક્ત એક નંબર બની ગયા, કેદી નંબર W13374. પણ આવી નિરાશાજનક સ્થિતિમાં કંઈક અલગ બન્યું. એમનામાં જે માતૃત્વનો ભાવ હતો, બીજા કેદીઓનું ધ્યાન રાખવાનો સ્વભાવ હતો, એના કારણે સાથી કેદીઓએ એમને એક નામ આપ્યું.
શું નામ?
મામા લવ.
જેલમાંથી છૂટ્યા પછી તો સંઘર્ષ ઓર વધી ગયો હશે.
હા, કદાચ જેલ કરતા પણ વધારે, કારણ કે માથે પેલો દોષિત ગુનેગારનો સિક્કો લાગેલો હતો. નોકરી કોણ આપે, ઘર કોણ આપે,
અને પેલી શરમ.
હા, શરમ તો જાણે પડઝાયાની જેમ સાથે જ રહેતી હતી. પણ પછી એક વળાંક આવ્યો. એમને ડગ અબ્રામ્સની આઈડિયા આર્કિટેક્ટ્સ નામની લિટરરી એજન્સીમાં ઇન્ટર્ન તરીકે કામ મળ્યું.
શરૂઆતમાં શું કામ હતું?
શરૂઆતમાં તો કચરો ઉપાડવા જેવું સાવ નાનું કામ. પણ ડગ અબ્રામ્સે એમનામાં રહેલી વાર્તાઓ પારખવાની અને સંપાદન કરવાની જે અદ્ભુત સૂઝ હતી, એ બહુ જલ્દી જોઈ લીધી.
અને પછી એમણે ખૂબ પ્રગતિ કરી.
હા, બહુ ઝડપથી ઇન્ટર્નમાંથી એજન્ટ બન્યા, અને પછી તો એજન્સીના સહસ્થાપક અને પ્રમુખ પણ બન્યા.
અકલ્પનીય. પણ પેલો ભૂતકાળ, એનું શું?
એ જ ખરી કસોટી હતી. એમણે નક્કી કર્યું કે પોતાના બોસ ડગ અબ્રામ્સને બધું જ સાચું કહી દેવું પોતાના ભૂતકાળ વિશે. આ બહુ મોટું જોખમ હતું.
અને ડગ અબ્રામ્સનું રિએક્શન?
એમણે જે કરુણા બતાવી, જે અતૂટ ટેકો આપ્યો, એ લારા માટે જાણે મુક્તિનો અનુભવ હતો. પેલો શરમનો ભૂત હતો, એમાંથી એ જાણે આઝાદ થઈ ગયા.
વાહ.
અને ત્યાર પછી એમણે જે કામ કર્યું છે, ડેસમન્ડ ટુટુ, દલાઈ લામા, બ્રેની બ્રાઉન, ઓપરા વિન્ફ્રે, આવા મોટા મોટા લોકો સાથે કામ કર્યું. 4 પુસ્તકો ન્યૂયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલર બન્યા.
એમણે ભૂતકાળથી ભાગવાને બદલે એને સ્વીકારી લીધો.
બરાબર, એને પોતાની ઓળખનો એક ભાગ બનાવ્યો.
હવે એ જે રેડિકલ એકાઉન્ટેબિલિટીની વાત કરે છે, એ આ જ છે ને? અને સાથે સાથે ફોજદારી ન્યાય સુધારણા માટે પણ અવાજ ઉઠાવે છે.
હા, ખાસ કરીને જે ભૂતપૂર્વ કેદીઓ છે, એમને સમાજમાં પાછા ફરવામાં જે મુશ્કેલીઓ નડે છે, એના વિશે ખુલ્લીને બોલે છે. એમણે નવો પ્રેમ પણ મેળવ્યો છે, નવું કુટુંબ બનાવ્યું છે. એમની વાર્તા હજી પૂરી નથી થઈ.
ખરેખર અદ્ભુત સફર છે. આટલી બધી ઉથલપાથલ પછી એમના જીવનની પાછળ કઈ મુખ્ય ફિલોસોફી કે મૂલ્યો કામ કરતા હોય એવું લાગે છે? તમે પેલી રેડિકલ એકાઉન્ટેબિલિટીની વાત કરી, એને જરા વધારે સમજાવશો?
ચોક્કસ. રેડિકલ એકાઉન્ટેબિલિટી એટલે કે તમે જે કંઈ કર્યું છે, તમારી જે ક્રિયાઓ છે, એની પૂરેપૂરી કોઈપણ જાતના બહાના વગર નિખાલસપણે જવાબદારી લેવી.
કોઈ વિક્ટિમ કાર્ડ નહીં.
બિલકુલ નહીં. એમ નહીં કહેવાનું કે મારી સાથે આમ થયું એટલે મેં આમ કર્યું. ના, લારા માને છે કે શરમમાંથી સાચી મુક્તિ ભૂતકાળને સંતાડવાથી નથી મળતી,
તો શેનાથી મળે?
એને તમારી અત્યારની ઓળખનો એક ભાગ બનાવી દેવાથી મળે છે. પ્રામાણિકપણે સ્વીકારી લેવાનું કે હા, મેં ભૂલ કરી, એના પરિણામ ભોગવ્યા, અને હવે હું એમાંથી શીખીને આગળ વધી રહી છું. આમાં બહુ શક્તિ છે.
બીજો એક વિચાર તમે કહ્યો હતો, કરુણાપૂર્ણ જિજ્ઞાસા, એ શું છે?
એનો અર્થ છે કે પોતાના અને બીજા લોકોના વર્તન પાછળના કારણોને સમજવાની કોશિશ કરવી, પણ જજમેન્ટથી નહીં, ટીકાથી નહીં,
પણ
કરુણાથી, સહાનુભૂતિથી અને જિજ્ઞાસાથી. કેમ કોઈ એવું વર્તન કરે છે? જેલમાં એમણે જોયું કે જેને આપણે ગુનેગાર કે વ્યસની કહી દઈએ છીએ, એ લેબલ પાછળ એક આખી જટિલ માનવ કહાણી હોય છે.
અને આ જ દ્રષ્ટિકોણ એમણે પોતાની તરફ પણ વાળ્યો.
હા, જ્યારે એમણે પોતાની જાતને આ કરુણાપૂર્ણ જિજ્ઞાસાથી જોઈ, ત્યારે એ પોતાના કાર્યો પાછળનું દર્દ, દબાણ એ બધું સમજી શક્યા. ખાલી પોતાની જાતને નફરત કરવાને બદલે આ સમજણે એમને હીલ થવામાં મદદ કરી.
અને ત્રીજો આધારસ્તંભ તમે કહ્યો હતો, દરેક વ્યક્તિનું આંતરિક મૂલ્ય.
હા, આ બહુ મહત્વની વાત છે કે કોઈપણ વ્યક્તિની કિંમત એની સૌથી ખરાબ ભૂલથી નક્કી નથી થતી.
પણ સમાજ તો ઘણીવાર એવું જ કરે છે.
બરાબર, સમાજ ઘણીવાર ભૂલ કરનારને ફેંકી દેવા લાયક ગણી લે છે. લારા આ વિચારને નકારે છે. એમણે જેલમાં મામા લવમાં નામ મળ્યું એ એમના માટે આ જ વાતની સાબિતી હતી. જ્યારે સિસ્ટમ એમને ખાલી એક નંબર ગણતી હતી ત્યારે સાથી કેદીઓએ એમનામાં રહેલું મૂલ્ય જોયું. એટલે જે પુનર્વસનમાં બીજી તકમાં આટલો દ્રઢ વિશ્વાસ ધરાવે છે એ માને છે કે દરેક વ્યક્તિમાં સુધરવાની બદલાવાની ક્ષમતા રહેલી છે.
જો આપણે લારાના જીવનના ત્રણ સૌથી મહત્વના ટર્નિંગ પોઈન્ટ જેવા પ્રસંગો ગણવા હોય તો પહેલો કયો આવે?
મારા ખ્યાલથી પહેલો ટર્નિંગ પોઈન્ટ તો પહેલું વાઇકોડ એન્ડ પ્રિસ્ક્રિપ્શન જ હતું.
એક સામાન્ય મેડિકલ ઘટના.
હા, દેખીતી રીતે સામાન્ય, પણ એણે લારાના જીવનની દિશા જ બદલી નાખી. કારણ કે એ ગોળીએ ખાલી શારીરિક દુખાવો મટાડ્યો એવું નહોતું, પેલી જે ઊંડી માનસિક પીડા હતી, અપૂર્ણતાની લાગણી, એને પણ જાણે થોડા સમય માટે શાંત કરી દીધી.
એક જાતનો છુટકારો મળ્યો હશે.
હા, પણ એ ખતરનાક છુટકારો હતો. એણે મગજનું કેમિસ્ટ્રી બદલી નાખ્યું અને વ્યસનનો રસ્તો ખોલી નાખ્યો.
એ થઈ પહેલી વાત. બીજો ટર્નિંગ પોઈન્ટ તો કદાચ એમની ધરપકડ જ ગણાય ખરું ને?
ચોક્કસપણે. ધરપકડ એમના પેલા બેવડા જીવનનો એકદમ હિંસક અંત હતો. એમણે જે આખી આદર્શ છબી ઊભી કરી હતી, પ્રતિષ્ઠા, કુટુંબ, બધું જ એક ઝાટકે તૂટી ગયું.
સાવ તળિયે પહોંચી ગયા.
હા, શાબ્દિક રીતે અને ભાવનાત્મક રીતે પણ. એક રીતે જોઈએ તો એ એક જીવનનો અંત હતો, પણ એ વિનાશમાંથી જ, એ તળિયેથી જ પુનર્જન્મની શરૂઆત થઈ શકી. કારણ કે જ્યારે બધું જ જતું રહે ત્યારે તમારી પાસે સત્યનો સામનો કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી.
અને ત્રીજો વળાંક, જે કદાચ આટલો નાટકીય નહોતો પણ એટલો જ મહત્વનો હતો, પેલું મામા લવ નામ મળવું.
હા, એ ખરેખર બહુ મહત્વનું હતું. વિચારો, જેલનું વાતાવરણ કેવું હોય, અમાનવીય, જ્યાં તમે ખાલી એક નંબર છો, W1374. એવી જગ્યાએ સાથી કેદીઓ તમને તમારી માનવતા માટે, તમારા સારા ગુણ માટે ઓળખે, એ બહુ મોટી વાત છે. એ સ્વીકૃતિ હતી એમના ગુનાની નહીં, પણ એમના માતૃત્વના, સંભાળ રાખવાના સ્વભાવની.
જાણે અંધારામાં એક નાનકડું અજવાળું.
બરાબર, એ નામે એમને પોતાની ઓળખનો એક સકારાત્મક ભાગ પાછો આપ્યો અને એ જ એમના પુનર્નિર્માણનો પાયો બન્યો, આશાનું એક કિરણ.
લારાની આખી વાર્તા ખરેખર અસાધારણ છે, પણ એમાં એવા ઘણા બોધપાઠ છે જે આપણા બધાના જીવન સાથે જોડાયેલા છે. મને લાગે છે કે સૌથી પહેલી વાત તો એ જ છે કે આપણે આપણી ભૂલો કરતાં કંઈક વધારે છીએ.
સાચી વાત. આપણી ઓળખ આપણા સૌથી ખરાબ કામ પૂરતી જ સીમિત નથી હોતી. લારાની વાર્તા બતાવે છે કે બદલાવ શક્ય છે, નવેસરથી શરૂઆત શક્ય છે.
અને પેલી શરમની વાત, એ કેટલી નુકસાનકારક હોઈ શકે છે.
હા, શરમ આપણને કેવા સંતાવા અને બીજાઓથી દૂર ભાગવા મજબૂર કરે છે. એની સામે લારા બતાવે છે કે તમારી નબળાઈ સ્વીકારવામાં, સત્ય બોલવામાં કેટલી તાકાત છે. ભલે શરૂઆતમાં એ ડરાવણું લાગે, પણ આખરે એ મુક્તિ અપાવે છે.
પેલો સંપૂર્ણતાનો મહોરું પહેરી રાખવાનો પ્રયાસ, એ પણ કેટલો થકવી દેનારો અને આખરે તો નુકસાનકારક છે.
ચોક્કસ, લારાનું જીવન એનું ઉદાહરણ છે. એના કરતાં તો પ્રામાણિક રહેવું, ભલે તમારી વાર્તા ગમે તેટલી અવ્યવસ્થિત કેમ ન હોય, એ વધારે સારું છે, વધારે સ્વસ્થ છે.
એની આખી સફર, વ્યસન, જેલ, શરમ, પછી પાછું બેઠા થવું, સફળતા મેળવવી, બીજા માટે લડવું, આ બધું આપણી અંદરની લાગણીઓ, ડર, આશા, પછતાવો, માફી, જીવનનો હેતુ શોધવો, એ બધાનું જ પ્રતિબિંબ છે.
હા, એ આપણને આપણી જાતને અને બીજાને વધારે કરુણાથી જોવાનું શીખવે છે. નિષ્ફળતાને આપણે કેવી રીતે જોઈએ છીએ, બીજી તક વિશે શું વિચારીએ છીએ, એ બધા પર વિચાર કરવા પ્રેરે છે.
તો આટલી ઊંડાણપૂર્વકની વાતચીત પછી આપણે શ્રોતાઓ માટે ત્રણ મુખ્ય બોધપાઠ ગયા તારવી શકીએ. ચાલો પહેલા એક ભાવનાત્મક બોધપાઠથી શરૂ કરીએ.
ભાવનાત્મક રીતે મને લાગે છે કે સૌથી મોટો અને શક્તિશાળી બોધપાઠ એ છે કે શરમ પર જીત મેળવી શકાય છે. પેલી રેડિકલ એકાઉન્ટેબિલિટી અપનાવીને પોતાની નબળાઈઓ સ્વીકારીને આપણે ભૂતકાળની જે પકડ છે એમાંથી મુક્ત થઈ શકીએ છીએ. લારાએ શરમના ભૂતનો સામનો કર્યો, મામા લવ તરીકે પોતાની ઓળખ પાછી મેળવી. આ બતાવે છે કે સત્ય અને સ્વીકૃતિમાં કેટલી હીલિંગ પાવર છે.
ખૂબ જ મહત્વનો મુદ્દો. હવે એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ શું ગણાય?
બૌદ્ધિક રીતે જોઈએ તો લારાની વાર્તા આપણો ધ્યાન આપણી સામાજિક વ્યવસ્થાઓની ખામીઓ તરફ ખેંચે છે, ખાસ કરીને ફોજદારી ન્યાય પ્રણાલી.
કેવી રીતે?
એ બતાવે છે કે જે લોકો જેલમાંથી છૂટે છે એમના માટે સમાજમાં પાછા ભળવું કેટલું મુશ્કેલ છે. લારા એને કાગળની જેલ કહે છે, એટલે કે કાયદાકીય અને સામાજિક અવરોધો જે એમને આગળ વધવા દેતા નથી.
અચ્છા,
આ આપણને સિસ્ટમમાં સુધારાની જરૂરિયાત અને લોકોને બીજી તક આપવાના મહત્વ વિશે વિચારવા મજબૂર કરે છે, અને એ પણ સમજાવે છે કે વ્યસનને ખાલી નૈતિક નિષ્ફળતા તરીકે ન જોવું જોઈએ. ઘણીવાર એ ઊંડા દુઃખ કે દબાણનો સામનો કરવાની એક ખોટી રીત હોય છે.
અને અંતે એક સાર્વત્રિક જીવન બોધપાઠ જે આપણા બધાને લાગુ પડે.
સાર્વત્રિક બોધપાઠ એ છે કે આપણું મૂલ્ય આપણી ભૂલોથી નક્કી નથી થતું. આપણે ગમે તેટલી મોટી ભૂલ કરી હોય, આપણે એનાથી વધારે છીએ.
અને પેલી પ્રામાણિકતાની વાત?
હા, સંપૂર્ણ દેખાવાનો ઢોળ કરવા કરતાં અપૂર્ણ હોવા છતાં પ્રામાણિક રહેવું એ વધારે મુક્તિદાયક છે, વધારે અર્થપૂર્ણ છે. દરેક વ્યક્તિમાં પોતાની જાતને ફરીથી ઘડવાની, પોતાની વાર્તાને નવો વળાંક આપવાની ક્ષમતા રહેલી છે. લારાની જેમ આપણે પણ આપણા જીવનના અંધકારમય પ્રકરણોનો ઉપયોગ વિકાસ અને કરુણા કેળવવા માટે કરી શકીએ છીએ. દરેક માણસ મૂલ્યવાન છે.
ખરેખર લારા લવ હાર્ડિનની આ વાર્તા માનવ સહનશક્તિ અને ક્ષમાની શક્તિનું એક અવિસ્મરણીય ઉદાહરણ છે. એ આપણને આપણી અને બીજાની વાર્તાઓને કેવી રીતે જોઈએ છીએ એના પર ફરીથી વિચાર કરવા ચોક્કસ પ્રેરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.